તારીખ 20/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 377 અને 378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
પ્રચલિત માન્યતા છે એવું સાથે રાખવા યોગ્ય નથી. એટલે બે વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે ભક્તિ માટે ઈશ્વરનો આલંબન લ્યો તો એ વાતમાં કાંઈ વાંધો લેવા જેવું નથી, નિષેધ કરવા જેવું નથી. પણ ઈશ્વરને વિશે કોઈ ઈચ્છા કે હું કાંઈ સ્થાપન કરું એ તો દોષનું સ્થાપન કરવા જેવું થશે. આત્મસિદ્ધિમાં તો સ્પષ્ટ કર્યું છે, પણ અહીંયા પણ એ વાત સ્પષ્ટ થાય છે. અને જ્ઞાનીથી એ વાત લીધી કે જ્ઞાનીને પોતાના સ્વરૂપનું આલંબન હોવાથી, એટલે કે પોતે અપ્રતિબંધ દશામાં વર્તતા હોવાથી, મુક્ત એવી દશામાં વર્તતા હોવાથી જ્ઞાનીને ઈશ્વરની ભક્તિનું આલંબન લેવાનું કોઈ જરૂર નથી. અને એ બળવાન આલંબનમાં વર્તતા હોવાથી, સ્વ અવલંબન છે એ ઈશ્વરના અવલંબનથી પણ એ બળવાન અવલંબન હોવાથી એમને એ બળવાનપણું છે, એ વધારે ઈષ્ટ છે અને યોગ્ય છે. જેમણે આત્માનું સાધન કરતા કરતા આત્માનું ઐશ્વર્ય પ્રગટ કર્યું, આત્માના ગુણોનું ઐશ્વર્ય પ્રગટ કર્યું, તેથી તેમને ઈશ્વર કહેવામાં આવ્યા. એટલે તો ફોડ પાડે છે કે ઈશ્વર જ્ઞાનીને તો પ્રારબ્ધ અને ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક સરખા છે. એટલે અમે તો તમને જે લખીએ છીએ એ પ્રારબ્ધના અર્થમાં લખીએ છીએ. કોઈ ઈચ્છાવાળા ઈશ્વરને સ્વીકારીને લખીએ છીએ એવું નથી, તો ચોખોટ કરી શકો. અને ઈશ્વર ઈચ્છા પ્રમાણે થાય એમ કરીને તમે આલંબન લેતા હો તો જ્ઞાની જે આલંબન લીએ છે એ બળવાન આલંબન છે અંદરનું. ઈશ્વર ઈચ્છા હશે એમ થયું એમ કરીને કસાયની મંદતા કરી નાખે એવું આલંબન લીએ છે તો એના કરતા જ્ઞાની જે આલંબન લીએ છે એ આલંબન છે, એ બળવાન છે. જો વિચિક્ષણ હોય તો તરત ચોંકે કે તો ઈશ્વર કરતા કોઈ વિશેષ વાત થઈ ગઈ ને, તો એને કલ્પેલા ઈશ્વર કરતા બળવાન વાત થઈ ગઈ ને. જો એને સાંભળનારને વાત જીલનારને એટલી જિજ્ઞાસા ને વિચાર ન આવે તો એને કહેવાનો અર્થ પણ નથી. એ વાત ઉપર એને કહેવાનો શું અર્થ છે, એ ફોડ પાડવાનો અર્થ નથી રહેતો. ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે, એટલે બીજા અર્થથી જાણવા યોગ્ય છે. અર્થાંતરનો અર્થ એ થાય છે કે ઈશ્વર ઈચ્છાનો જે સીધો અર્થ થાય છે એમ જાણવા યોગ્ય નથી, પણ એનો કોઈ બીજો અર્થ જાણવા યોગ્ય છે. પરમાર્થનું તત્વ તો એમ કે એક પ્રારબ્ધ નો વિષય છે એમ. ઈશ્વર ઈચ્છા એટલે કુદરતે જે થવાનું હોય તે થાય, પ્રારબ્ધ અનુસાર થવાનું હોય તે થાય, એવા જુદા જુદા અર્થમાં લેવું જોઈએ. ઈશ્વરને ઈચ્છા છે એમ સીધું નહીં લેવું જોઈએ એમ કેમ છે. મેં શું છે કે જુદી જુદી રીતે પ્રયોગ. અહીંયા તો એમને એમ કેવું છે કે ઈશ્વર ઈચ્છા એ શબ્દ છે એ અમે તો એમ કે જ્ઞાની તો એને પ્રારબ્ધ એવા અર્થમાં લઈ જાય છે, પ્રારબ્ધના અર્થમાં લઈ જાય છે, કુદરતના અર્થમાં લઈ જાય છે. જ્ઞાની જે રીતે લઈ જાય છે એ અર્થ યોગ્ય છે એમ નહીં, એ અર્થ નહીં કરતા એમ. ઈશ્વરને ઈચ્છા છે, ઈશ્વર ઈચ્છા તો શબ્દાર્થ શું થાય? ઈશ્વરની ઈચ્છા. ષષ્ઠી સમાસ છે, છઠ્ઠી વિભક્તિ, ઈશ્વરની ઈચ્છા. તો એવો અર્થ નહીં સમજવો. શબ્દાંતર એટલે બીજો કંઈક અર્થ, અર્થાંતર એટલે બીજો અર્થ સમજજો. આ અર્થ નહીં સમજતા એમ ચોખ્ખી વાત છે. ઈશ્વર ઈચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. એ ભક્તિ માટે એ વાત લેવી છે. માત્ર ભક્તિ કરવામાં મહિમામાં બધું કહેવાય. જૈન પરમેશ્વર વિતરાગ પદ્માસને ધ્યાનસ્થ શુક્લ ધ્યાનની પ્રતિમા બિરાજમાન છે, છતાં આચાર્ય મહારાજ એવી ભક્તિ કરે આપ અમને અમારા તારણહાર તો આપ જ છો, આપે અમને તાર્યા અને અમારા બધા કાર્ય આપે જ કર્યા છે, એમનો તો એક વિકલ્પ સૂક્ષ્મ વિકલ્પ નથી, પૂર્ણ વિરાગતામાં બિરાજમાન છે, છતાં એમ કહે અમારા બધા કાર્ય આપે કર્યા છે. દિગંબર આચાર્ય છે એવી ભક્તિ કરે. તો ભક્તિ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી એમનું એમ કેવું છે. એમ ઈશ્વરને આલંબનમાં લઈને આશ્રય એવી ભક્તિ યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાની એ જ્ઞાનીને બધું સમજે, પણ જ્ઞાનીના જ્ઞાન કંઈક બદલી જતા નથી. પાણીનો લોટો મગાવે એનું જ્ઞાન નથી બદલાઈ જતું. જ્ઞાનમાં તો પાણી ભરેલો લોટો લાવવાની જ સમજણ છે. શબ્દમાં એ વાત છે કે પાણીનો લોટો આપો, પણ પાણી ભરેલો લોટો એવું એટલું લાંબુ નહીં બોલવા માટે ટૂંકું બોલે છે. જ્ઞાન કઈ બદલી નથી જોતું. ટૂંકું બોલે એટલે કઈ જ્ઞાન ફરી જાય, પાણીનો લોટો થઈ જાય જ્ઞાનમાં તે તો બને નહીં. નિરાશ્રય એવા જ્ઞાનીને, નિરાશ્રય એટલે બારમાં જે કોઈનું આલંબન લેતા નથી, કોઈ નિમિત્તના આલંબનને જે પરિણમતા નથી, રાગના આલંબને પરિણમતા નથી, અરે પર્યાયના આલંબ પણ પરિણમતા નથી, ભલે સ્વસંવેદન નિર્વિકલ્પ તો પીઓ પણ એના આલંબને પરિણમતા નથી, એને નિરાશ્રય કયા છે? એવા જ્ઞાનીને બધું સરખું છે. અથવા એટલે કે એનો બીજો અર્થ છે કે જ્ઞાની તો સહજ પરિણામી છે, કરતા પણ પોતેને જ છૂટી ગયું છે ને, બીજામાં ક્યાં સ્થાપે? ઈશ્વર કરતા તો તે લોકો સ્થાપે છે કે જે લોકો પોતે કરતા થઈને પરિણમે છે, એના પોતાના ધ્યેયમાં પણ કરતા પણ સ્થાપે છે. પણ જ્ઞાની તો પોતે જ સહજ પરિણામી છે. જ્ઞાની પોતે સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે. પોતાનું પરમેશ્વર પદ છે એ પણ સહજ સ્વરૂપે જોવે છે. જે પોતાના પરમેશ્વર પદને સહજ સ્વરૂપે અંતરમાં જોવે છે, અનુભવે છે પ્રત્યક્ષ, એ બીજા વિતરાગી પરમાત્મામાં કેવી રીતે ઈચ્છા સ્થાપવાના હતા? પ્રશ્ન જ નથી. જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે. એ તો સહજ સ્થિત છે. સ્વરૂપ સ્થિરતા માટેનો પણ વિકલ્પ નથી. પ્રારંભ જ એ રીતે થાય છે, સ્વરૂપ સ્થિરતાનો પ્રથમ સદોપયોગ નો પ્રારંભ પણ એ જ રીતે છે, અને પછી પણ આગળ વધવામાં પ્રશ્ન નથી. સહજપણે સ્થિર છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, પૂર્વકર્મ અવશેષ રહ્યા છે, એ સહેજે સહેજે ઉદયમાં આવે છે, જ્ઞાતા થઈ ગયા છે, ઇષ્ટ અનિષ્ટ પણ છે નહીં. સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કાંઈ થાય તે થાય છે, અને જે ન થાય તે ન થાય છે. જાઓ, અમારે કોઈ આવવા જવાનો પ્રશ્ન નથી, મારામાં કઈ આવતું નથી, અમારા જાતું નથી. જે સહજપણે થાય તે થાય છે, સહજપણે ન થાય તે થાય છે, તે કર્તવ્ય રહી છે. આમ કરવું કર્તૃત્વ એ છૂટી ગયું છે, જેનું કર્તવ્ય ગયું કર્તૃત્વ છૂટી ગયું, એક સાથે બનતી નથી. કર્તવ્ય રહિત છે એટલે કર્તૃત્વ રહિત છે, અથવા કૃત કર્તે છે, કરવાનું કઈ બાકી નથી. કર્તવ્ય ભાવ તેને વિષય વિલય પ્રાપ્ત છે, આ જ્ઞાનીની દશા છે. કર્તવ્ય ભાવ વિલય થઈ ગયો છે. આ કરવું એ કરવું કરના સો મરના બરાબર હે, એ વાત નથી. સોગાનીજીનું વચન કરના સો મરના બરાબર હે. કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત થયો છે, માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે એમ જાણવું યોગ્ય છે. બહુ સપના વિશિષ્ટ પ્રકારની લીધી છે, માટે તમને પછી અવતરણ ચિહ્ન લેવું જોઈએ તો બહુ સ્પષ્ટ થઈ જાય કે તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે જ્ઞાનીને વધારે યોગ્ય છે એમ તમારે જાણવું યોગ્ય છે. જ્ઞાનીને તમે ઉદયમાં જુઓ તો આ દ્રષ્ટિએ જુઓ કે સહજપણે તે પ્રાપ્ત થયા છે તે વધારે યોગ્ય છે. આમ કેમ એ પ્રશ્ન અસ્થાને છે. જ્ઞાનીને ઉદયમાં જુઓ તો આમ કેમ એ પ્રશ્ન અસ્થાને છે, એ વધારે યોગ્ય છે એમ જાણવું તમારે યોગ્ય છે. એટલે જ્ઞાનીને પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે એમ તમારે જાણવું યોગ્ય છે એમ કે છે. કેમ જ્ઞાનીને આવો ઉદય આવ્યો એમ નહીં, જે આવ્યો તે વધારે યોગ્ય છે એમ જાણવું તમને યોગ્ય છે એમ કે છે. સમાધાન થવું મુશ્કેલ પડે એવી વાત છે, એવી કોઈ પર્યાયોની વિચિત્રતા છે, અથવા એ વિચિત્રતા એ જ પર્યાયોનો જ્યાં સ્વભાવ છે, શું ત્યાં સમાધાન રહેવું મુશ્કેલ પડે. આમ કેમ થાય છે, આમ કેમ થાય છે, શું જ્ઞાની છે ને લોકો કેમ માનતા નથી, એમ બને છે કે નથી માનતું, જ્ઞાનીનું નથી માનતો, જ્ઞાની છે ને કેમ માનતા નથી, જ્ઞાનીના ઉદયનો સવાલ છે. જ્ઞાની હોય તો બધાને જ્ઞાની માને એવું કઈ પ્રશ્ન થોડો છે, એવું કઈ હોય શકે ને. જ્ઞાની હોય ચાર ગતિમાં હોય છે, એ તો નારકીને જોવે તો કઈ બુદ્ધિ કામ કરે નહીં, ફિરિંચને જોવે તો બુદ્ધિ કામ કરે નહીં, કેવી રીતે કામ કરે. તો એ જ પ્રકારનો ઉદય છે પૂર્વકર્મનો. તિર્યંચને તિર્યંચને યોગ્ય ઉદય છે, અને ઇન્દ્રને ઇન્દ્રને યોગ્ય ઉદય છે. કેવી રીતે સમાધાન ન રહે એને એમ કહે છે કે જ્ઞાનીને જ્ઞાનીના સ્વરૂપને વિશે તમે જુઓ તો પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે એમ જાણવું યોગ્ય છે. યોગ્ય છે એમ જાણો તમે, એમ કેમ એ નહીં જુઓ તમે. એમ કરીને હવે ઈશ્વર ઉપર વાત લઈ જાય છે કે જ્યારે જ્ઞાન દશામાં સાધક દશામાં આ પરિસ્થિતિ છે તો પરમ ઐશ્વર્ય પ્રગટ થયું એની શું વાત કરવી. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે, એમ કોઈ પ્રકારે સ્થાપે ઠીક, આ તો એમના જ્ઞાનમાં આવી ગયેલી વાત છે. આપણે ખોલી દો ઈશ્વર ઈચ્છા તો પછી નીકળી ક્યાંથી વાત? જો ઈશ્વરને ઈચ્છા જ નથી તો એ વાત ઊભી ક્યાંથી થઈ કે ઊભી થઈ? કોઈ એક પ્રકારે એ પણ યોગ્ય છે, એ પ્રકારે યોગ્ય છે કે એમના જ્ઞાનમાં એ વાત આવી ગયેલી છે, એમ થયેલી છે, કેવળ જ્ઞાનમાં આવેલું થયું છે. માટે ઈશ્વર આજ્ઞા કહો કે ઈશ્વર ઈચ્છા કહો, ક્યાંથી કાઢ્યું બોલો? અહીંથી વાત કાઢી એમ એ કોઈ પ્રકારે કહી શકે, કોઈ અપેક્ષા, કોઈ પ્રકારે એટલે કોઈ અપેક્ષા એ કહી શકાય છે. જ્ઞાનીને કર્તૃત્વ નથી, બાકી વિકલ્પ છે ઉપર છેલ્લો, એને અનુસાર પ્રવૃત્તિ છે, કર્તૃત્વ નથી, કરતા બુદ્ધિ એ નથી, ઈચ્છાની ઈચ્છા નથી. જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા નથી, એમ છે. તેમ ઈચ્છાની પકડ નથી, ઈચ્છાની ઈચ્છા નથી એનો અર્થ એ છે કે ઈચ્છાની પકડ નથી. કેમ કે પકડ તો અસરળતામાં ઉભી થાય છે અને સરળ પરિણામે તો જ્ઞાન દશા પ્રાપ્ત કરે છે. મુમુક્ષુતામાં ઘણી સરળતા આવ્યા પછી, અત્યંત સરળતા આવ્યા પછી તો જ્ઞાન દશામાં આવ્યા છે. એટલે ઈચ્છાની પકડ નથી, એનું કારણ કે સરળતા ઘણી છે, સરળતાની મૂર્તિ જ છે એમ કહીએ તો ચાલે, એટલે એ પકડ નથી. એટલે જ છે ને વાત કે બળદેવને યોગ્ય ઉદય હોય તો એમ કે છે કે તમે એને જોવાની નજર જો કેળવવી હોય તો એમ કેળવો કે સહજપણે એવું ઉદયનું પ્રાપ્તપણું તેને વધારે યોગ્ય છે એમ જાણવું તમારે યોગ્ય છે. વાત કરે છે તો જો છે, થોડું કઠણ પડે એવું છે. તો પણ એમ જ જોવે છે પોતાને વિકલ્પ આવે, પરીક્ષા દૂર કરવાનો પોતાને વિકલ્પ આવે, જ્ઞાની પ્રત્યે ભક્તિ હોય એને વિકલ્પ આવે, પણ સમાધાન અસમાધાન થઈને નહીં, અસમાધાન થઈને નહીં. જો અસમાધાન થઈને આવે ને તો મહાવીર સ્વામી સિદ્ધાલયમાં જાય તો ગણધર રોવા માંડે, એ અસમાધાન છે. મુનિ દશામાં એની ભૂમિકા અનુસાર આવે. સમાધાન ન આવે, સમાધાન હોવું જોઈએ, સાથે સાથે સમજણ હોવી જોઈએ, નહીતર આખું તત્વનું ખૂન થઈ જાય. હા, ચોથા પાંચમાં નહીં, એમાં મુખ્યપણે ચોથાની વાત છે. કેમ કે ભૂલ થાય છે અવિરત સમ્યક દ્રષ્ટિમાં, જે જ્ઞાની ગ્રસ્ત દશામાં રહ્યા છે, અવિરતિમાં રહ્યા છે, ત્યાં વધારે ભૂલ થાય છે. જ્યાં વિરતિ શરૂ થાય છે ત્યાં તો લોકોને ત્યાગનો તો ઓગે ઓગે મહિમા છે, અજ્ઞાની ત્યાગીને ધળી પડે છે લોકો. એટલો બધો જગતમાં ત્યાગનો મહિમા છે ઓગે ઓગે, કે અજ્ઞાની ત્યાગી હોય તો એને પાછળ ટોળક ટોળા આવી જાય. એટલે ત્યાગમાં એટલી બધી માણસને વિરુદ્ધતા ભાસતી નથી, પણ બારમાં અત્યાગ દશાની અંદર વિરુદ્ધતા ભાસે છે. આમ કેમ, આમ કેમ પ્રશ્ન ઉઠે. લક્ષ્મણજીને 6 મહિના ખંભે લઈને ફરે છે રામચંદ્રજી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, ચરમ શરીરી, તેજ ભવે મોક્ષમાં જવા વાળા અને ગયા પણ છે, અને પાછા ક્ષયોપશમમાં એમ કે કોઈ જ્ઞાની બહુ અલ્પ ક્ષયોપશમ હોય છે એમ નહીં, મહાવિચિક્ષણ પુરુષ, સંસારની 72 કળા જેને સહજ માત્રમાં નાની ઉંમરમાં સાધ્ય કરી લીધી હતી, વિશિષ્ટ વશિષ્ઠ ગુરુના આશ્રમમાં કુમાર અવસ્થામાં જ્યારે એમને મોકલે રાજકુમારને, ત્યારે 72 વિદ્યા, તો 72 એટલે બધી સંસારની કોઈ વિદ્યા ન આવડે એવોની, એટલા જબરજસ્ત વિચિક્ષણ પુરુષ છે. હા, એને એવો જ ઉદય હોય તો એમ, એટલે એમ કહે છે કે એનું સહજ પ્રાપ્તપણું, એ ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે. એમ જોવો તમે શું કઠણ પડે એવો છે, જરાક કઠણ પડે એવી વાત છે. એનો અર્થ જ એ છે કે જે જ્યારે જે કોઈ જીવની અને જે કોઈ પરમાણુની જે કોઈ પ્રકારની દશા ઉત્પન્ન થાય છે, તે દ્રવ્યના પરિપક્વ કાળે તે દશા થયેલી છે, તે દશાનો પરિપક્વતાનો કાળ છે. જેમ વૃક્ષ ઉપર ફળ પાકે તો ન વહેલું પાકે ન મોડું પાકે, પાકવાના ટાણે પાકે, એવી દશા છે એ ફળ સ્વરૂપ છે. એ છય દ્રવ્યમાં એની પોતાની સ્વકાળની દશા, એનો એ દશાનો પરિપક્વ કાળ છે. એમાં કોઈ પણ પ્રશ્ન થવો આમ કેમ એ અસ્થાને છે. અને એવું જે વસ્તુનું સ્વરૂપ, એવું જે વસ્તુનું વિજ્ઞાન, એ જ્યાં સુધી જીવને ન બેસે ત્યાં સુધી સર્વાંગ સમાધાન ન આવે. અને કર્તૃત્વ થાય ને થાય છે, સર્વાંગ સમાધાન ન આવે એટલે એને કર્તૃત્વ આવે ને આવે. એ જે કર્તાપણાનું શલ્ય છે એ મિથ્યાત્મમાં જ હોય છે, મિથ્યાત્મ સહિત જ હોય છે. શાકવાળાને જાય એની દુકાનમાં શાક 500 રૂપિયાનું હોય કે 1000 રૂપિયાનું હોય, મોટી દુકાન હોય તો 1000 રૂપિયાના માલમાં કરોડની ખોટ જાય, એને કરોડની ખોટ જવાનો ઉદય હોય. પણ મૂળ શું છે કે આ કાળમાં તો બાંધવ પ્રેમ જેવું છે નહીં. આ કળી કાળમાં ભાઈઓ વચ્ચેના પ્રેમનો તો કોઈ પ્રશ્ન તમને જોવા ભાગ્ય જ મળે કોઈ હજારો કુટુંબમાં એક જગ્યાએ ક્યાંક હોય તો, બાકી તો પ્રેમ જેવું કાંઈ છે જ નહીં. ઉલટાના વેરી હોય ભાઈ થયા હોય એવું જાજુ તો હોય છે કે વૈમનસ્ય જ ઊભું થઈ જાય. હવે એવી જ્યાં લૌકિક પ્રેમની પણ દરિદ્રતા છે, એને રામ લક્ષ્મણનો પ્રેમ કેવો હોય ત્યાંની કલ્પના આવતી મુશ્કેલ છે. શું કે એ બે વચ્ચે કેવો પ્રેમ હોય. ખરેખર તો લક્ષ્મણજીનો દેહ છૂટ્યો છે એ આ નિમિત્તે છૂટ્યો છે. દેવલોકના કોઈ બે દેવને શંકા કરી છે કે આ લોકોનો પ્રેમ, આ ભાઈઓનો પ્રેમ એટલે છેલ્લી હદનો, જગતમાં રામ લક્ષ્મણનો બળદેવ વાસુદેવનો જે પ્રેમ હોય છે એવું તો પછી એની આગળ કોઈ નથી, આ છેલ્લો આંખ છે આનો. તો કે શું છેલ્લો આંખ? તો કે પ્રાણ છૂટી જાય એના, એનું જોઈ ન શકે, એનું સાંભળી ન શકે. પેલો પ્રયોગ લક્ષ્મણજી ઉપર કર્યો, ખોટા સમાચાર આપ્યા કે રામચંદ્રજી તો નિર્વાણ પધારી ગયા. આનો પ્રાણ છૂટી ગયા. હે શું વાત કરો છો, હે કહેતા તો ઉડી ગયા પ્રાણ. તો જે એનું મૃત્યુના સમાચાર સાંભળતા પ્રાણ છોડે એના ઉપર હામાને કેટલો હશે, કઈ હિસાબ તો મૂકો. કે જે મારા ભાઈને મારા સમાચાર મળતા પ્રાણ છૂટી જાય તો એને એના પ્રત્યે કેટલું હશે. એ વસ્તુનો અંદાજ અત્યારે તો કોઈ કાઢી શકે એવું છે નહીં. આખી પરિસ્થિતિ જુદી છે કાળની. કાળની એટલે જીવોના પરિણામ. છતાં ચારિત્રમો છે એમ કેમ અસમાધાન નથી. અંદરમાં જાગ્રત આત્મા છે, પરિણતિનો કરંટ ચાલે છે, જાગ્રત ચેતના છે, ચેતનાનો ત્યાગ કરીને નથી. એ બહુ મોટી વાત છે કે ચારિત્રમોના ઉદયમાં આવા મોટા ઝંઝાવાત આવે તો પણ દ્રષ્ટિ પોતાનું સ્વસ્થાન છોડતી નથી. જ્ઞાન અને દર્શન અને ચારિત્રનો અંશ, અનંત ગુણનો અંશ પોતાનું ઘર ન છોડે. ઘર છોડ્યા વગર વાત છે. તો જોવું તો છે કે આની તાકાત કેટલી. આવા ઝંઝાવાતમાં પણ જે ઘર છોડતા નથી એની શક્તિ કેટલી, એ જો એ કિંમત તો એની કરવા જેવી છે. મૂલ્યાંકન તો એ કરવા જેવું છે. પછી કઈ ફેર પડે નહીં. જેને આત્મા પ્રત્યક્ષ થયો, પરોક્ષ હોય એને કઈ ફગી જાય, પણ જેને પ્રત્યક્ષ વર્તે છે, પ્રગટ વર્તે છે, એને શું, એને તો ખબર જ પડે છે કે આમાંથી કઈ જતું નથી, આમાંથી કઈ આવતું નથી. હું તો અખંડ તત્વ છું, અવ્યાબાદ તત્વ છું, અને એ પ્રત્યક્ષ છું. પાછો એમ વિકલ્પ નથી. એ રીતે અનુભવ પ્રત્યક્ષ છું. બસ વાત ફરી પૂરી થઈ જાય છે ત્યાં તો. પછી મારી બાર દુનિયા આખી ભલે ને રસાતાળમાં જાય, મારે હું હું એમને એમ છું. નિર્બાધપણે મારું સ્વરૂપ છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ કે એમના જ્ઞાનમાં આવી ગયેલી વાત છે. માટે એ અનુસાર બીનું છે, માટે એમની ઈચ્છા અનુસાર બીનું છે. એમના જ્ઞાન અનુસાર બીનું છે એમ કહેવાના બદલે એમની ઈચ્છા અનુસાર બીનું છે એમ કહી દો તો ઠીક છે. શબ્દને યારે વાંધો ન લેવો, ભાવ સમજી લેવો. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. ઈશ્વરને માથે કહેવું હોય એ કયો તમે જ્ઞાનીને કહેતા નહીં, નહીંતર ભૂલા પડી જશો. શું કે જ્ઞાનીને ઈચ્છા સહિત કહેવા એ પણ બનતું નથી, ઈચ્છા રહિત કહેવા એ પણ બનતું નથી. એ તો સહજ સ્વરૂપે છે જ્ઞાની તો. જ્ઞાનીનું એટલું બધું એમણે મહત્વ આપ્યું છે કે એમણે ઈશ્વરને પરમાત્માને ગૌણ કર્યા છે. 212 પત્ર તો જોઈ ગયા આપણે કે એ પરમાત્મા તું દુઃખ લગાડીશ નહીં, તને ઓળખાવનાર તો એ છે, માટે અમે તારા કરતા એનું મહાત્મા કરીએ તો તારે દુઃખ લગાડવું નહીં. વળી જેણે દ્રષ્ટિમાં તમને પણ પચાવી લીધા અને છતાં હિંમત ન થયા. શું દ્રષ્ટિમાં તમને પચાવ્યા છતાં, પ્રાપ્ત કર્યા છતાં જેની દશામાં ઉન્મત્તતા ન આવી એની કેપેસિટી કેટલી. તો એનું એ ગાંભીર્ય જોઈને અમને એમના પ્રત્યે, એટલે એમને તો એમ કહ્યું પચાવવાના શબ્દ, એમને તો વધારે શબ્દ વાપર્યો છે જરા, કે થયો છો તને વશ કર્યા છે એને, અને તને વશ કરવાનું સામર્થ્ય હોવા છતાં એ ઉન્મત્ત થયા નથી. બાર બાર ડંફાસ મારતા નથી કે ભગવાનને વશ કર્યા છે મેં. તું જેને વશ છો એને હું ન નમું, એને જ નમું ને. સીધી વાત છે. શક્તિ કોની વધારે? કાંઈ તમારે વશ નથી અને તમે એને વશ થયા, માટે શક્તિ કંઈક તમારા કરતાં વધારે છે કે તમને વશ કરી લીધા એમ કરીને બહુમાન કરે છે. અને એક પછીના પત્રમાં એક વાત આવશે, એ જરા આથી વધારે વાત કરી નાખી છે. બીજો પેરેગ્રાફ લ્યો નીચે 379 ત્રીજી નીટી. સૌભાગભાઈ ને પત્ર છે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર જેવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, સત્પુરુષ દુર્લભ છે એમ કહીએ છીએ. મોક્ષ દુર્લભ નથી, મોક્ષ નો દાતા દુર્લભ છે. એવી વાત નાખી એને તું શું આપીશ? બઉ મસ્ત માંથી બોલ્યા છે. પણ સત્પુરુષ ની મહિમા કરવામાં તો ખતમ કરે છે. એમને જે કલમ ચાલી છે, ગજબ ચાલી છે. મુશ્કેલ છે આ કાળે. વસ્તુ તો એવું છે કે શ્રીમદજી પછી કાળ ખાલી ગયો છે એમ કહીએ તો ચાલે. શ્રીમદજી પહેલા કદાચ 150 વર્ષ ખાલી ગયા હશે, હવે કેટલા વર્ષ ખાલી જશે કોને કહેવું મુશ્કેલ છે. સુલભ વસ્તુ તો નથી. અને ભાળદેને ઓળખાવ્યા છે તો કેટલાની આંખ ઉઘડી છે એ જે સવાલ, વાંચ્યા પછી હું કેટલાની ઉઘડી છે એ સવાલ છે. ઓવર લિમિટ વાત કરી છે કે આ કાળે તો મોક્ષ હોય નહી, છે નહી, હોય નહી, છે જ નહી. ખરેખર આપણે એમ કહીએ કે સૂરજ ભલે પશ્ચિમમાં ઉગે આમાં ફેર નહીં પડે, એના જેવી વાત કરે છે કે આ કાળે મોક્ષ નો, તો કે આ કાળે મોક્ષ હોય પણ આ કાળે મોક્ષ નો દાતા નહીં હોય. અનુભવ પોકારે છે કોઈ રીતે મોક્ષ નું ધ્યાન જાય એ માટે અનુભવ માંથી પોકાર છે. કેમ કે દર્શન ને એની શક્તિ તોડવા માટે એક જબરજસ્ત સુગમ ઉપાય છે. જબરજસ્ત અને સુગમ ઉપાય છે. પાછો જે પુરુષાર્થે ચડે છે સન્મુખ થઈને, એ ઉપાદાન નો ઉપાય મુખ્ય છે. પણ એ તો અમુક હદે પહોંચ્યા પછીની વાત છે. પણ સર્વસાધારણને સત્પુરુષ નો મહિમા તો કોઈને પણ આવી શકે. એમ કે ભાઈ આ મહાપુરુષ છે એટલે તરત જ મહિમા આવે. આ કોઈ મહાન આત્મા છે એમ કે એટલે તરત જ એનો મહિમા આવે. એ મહિમા આવે એટલે સીધો દર્શન નો પારો ઉતરવા માટે એ જ એમને અનુભવ ગોચર કર્યું છે એના ઉપર એમનો જે ખ્યાલ છે એટલે વિષય ઉપર મહાપ્રકાશ નહીં. દર્શન ભોગ મુમુક્ષુ નો દર્શન ભોગ તોડવા માટે એમણે પોતે તો કહી દીધું કે તમે મને બંધન નહીં કરતા ભાઈ સાહેબ, સત્પુરુષ નો હું મહિમા કરું માટે મારી પાછળ નહીં લાગતા અને મારે કઈ જરૂર નથી. અને કુદરતી કોઈ મુમુક્ષુ પાસેથી એમણે કોઈ દિવસ કોઈ બાહ્ય દ્રષ્ટિએ કોઈ એમને લાભ લીધો નથી. સુભાગભાઈ માટે એમને અંદાજ આવી ગયો છે, એમને પાત્રતાનો અસાધારણ પાત્રતા છે અંદાજ આવી ગયો છે. સુભાગભાઈ ને તો શ્રીમદજી પ્રત્યે મહિમા પણ અસાધારણ છે, છતાંય તે એમને એ વિષયની અંદર વધુ ને વધુ કહે છે, છતાંય કહે છે છેલ્લા 6-7-8 મહિના જે એમને ટીંગાડ્યા છે, કે હમણાં આવું છું, પોતાની સ્થિતિ દેહની એવી છે કે પોતે મુસાફરી કરી શકે નહીં, એ મરણ પથારીએ ખાટલે આવી ગયા. ઉંમર તો હતી જ, એમાં તબિયત લથડી અને આવી સ્ક્રુ થવાનો સમય બી હતો, એ તો પોતે તો હરી ફરી શકે નહીં, પોતાને મળે એ પરિસ્થિતિ હતી. એટલે ભાવના કરી કે આપ આવો, હવે આવું છું, 2 અઠવાડિયા પછી આવીશ, 1 અઠવાડિયા પછી આવીશ, 1 અઠવાડિયું ને 2 અઠવાડિયું, 1 અઠવાડિયું ને 2 અઠવાડિયું, 6-7-8 મહિના કાઢી નાખ્યા. હવે તરસ લાગી હોય એને પાણી દેખાડો ને પાણી ન પીવું પાવો તો એની દશા શું થાય, તરસ એવી લાગી હોય રૂમાડે રૂમાડે પાણી નો પુકાર થાય, એને પાણી દેખાડો ને પાણી આપો નહીં તો એની દશા શું થાય. આ દશા સૌભાગભાઈ ની થઈ, અને એમણે ઈરાદા પૂર્વક કર્યો એવું લાગે છે. ઈરાદા એટલે કરુણા, એટલે એવી કરુણા કે છેલ્લે જયારે એમણે એમ લખ્યું કે આપણે ઘણા વાયદા કર્યા અને આવતા નથી, તો કદાચ હવે મારો દેહ છૂટશે તો અવસ્થાને રોગને લઈને નહીં છૂટે, હવે તો આપના વિયોગને લઈને છૂટી જશે. છેલ્લો પત્ર એમ છે એમનો કે હવે કદાચ દેહ છૂટશે ને તો આ વિયોગની વેદનામાં દેહ છૂટશે, હવે આ માંદગીને લઈને નહીં છૂટે, આને કારણે છૂટી જશે. પછી સમજી ગયા કે હા, વેલી મીટાવી તાણ્યું ઘણું, હવે તોડવું તો નથી, એમને તોડવું તો નહોતું જ, કે તાણવું તો એ બરાબર છે, ખેંચાય એટલું ખેંચવું તો ખૂબ ખેંચ્યું છે. પછી આવ્યા, પછી ભાઈ આવ્યા તો એને એની માનસિક સ્થિતિ શું થઈ જશે, તમે કહો કે એને તો એ સીધા જ એને ભગવાન આવ્યા હોય એ પરિસ્થિતિ થઈ, એને દર્શનમાં ક્યાં ગયો હશે, એ તમે એક દર્શનમાંની દ્રષ્ટિએ વિચાર કરો તો એક જ્ઞાનીને જે પરમાત્મા તરીકે 223મો આંક છે, એ સ્થિતિમાં એ પ્રત્યક્ષ આવ્યા, પ્રત્યક્ષ યોગે એ સ્થિતિમાં આવ્યા નહીં, પછી વિડર લઈ ગયા છે, પછી ઈડર લઈ ગયા. છોકરાઓએ ના પાડી કે બાપાજીને તબિયત એવી ક્યાં છે, આપણે હું ઈડર લઈ જવાનું કેમ કે, બાપાજીની તબિયત તો હાવ છેલ્લે બોલામાં છે, મણિભાઈ ને ત્રંબકભાઈ ને એમના દીકરા હતા, મોટા મોટા હોય ને, આ તો વૃદ્ધ હતા, તમારું કામ નથી, હું કરું છું બરાબર છે, તમે ચિંતા કરો, માં એમને તમારે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારે સાથે ભલે આવે. ઈડર લઈ ગયા છે, એમાં જે એમને ગુપ્ત રહસ્ય, સ્વાનુભવનું જે ગુપ્ત રહસ્ય છે એ જગ્યાએ એમણે ખોલ્યું છે, અને ત્યાર પછી આવીને તરત જ અનુભવ દશામાં આવ્યા છે. એના તો અનંતકાળ સુધરી ગયો ને, શું થયું, અનંતકાળ સુધરી ગયો. એક આત્માનું સિદ્ધાલયનું સ્થાન આરક્ષિત થાય, રિઝર્વ જેને આપણે કહીએ છીએ, એની કિંમત કઈ ટર્મમાં થાય, છે દુનિયામાં કોઈ ટર્મિનોલોજી
નહીં
કે એની કોઈ કિંમત થાય, કોઈ ટર્મ ની અંદર એની કોઈ કિંમત. આ એટલા માટે કરે છે, લ્યો આ સત્પુરુષ નો મહિમા એટલા માટે કરે છે કે નિર્વાણ નું ટાંકું બાંધવું છે, સામાનું પોતે તો પોતાનું તો થઈ ગયું છે, એમને કઈ જરૂર નથી, જે સત્પુરુષ સત્પુરુષ નો મહિમા કરે છે એને કોઈ અપેક્ષા નથી. શું? એટલે તો કે છે કે જ્ઞાની ઈચ્છા રહિત છે કે ઈચ્છા સહિત છે, એ મહિમાથી એક વિચાર તો કરીશ નહીં. અને એની ઈચ્છા દેખાય તો એ નહીં કરતો, ને ન દેખાય તો એ નહીં કરતો. એ તો સહજ સ્વરૂપે છે, એને તો ઉદયમાં તો સહજ સ્વરૂપે. એ તો લીધું ને, સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે ખાય છે, જે કાંઈ થાય તે થાય છે, સહજપણે જે ન થાય તે ન થાય છે. આટલી તો સહજતાની વાત લીધી છે. ઈશ્વર ઈચ્છાની વાત કરતા કરતા જ્ઞાનીનું સ્વરૂપ એટલું ખોલ્યું છે. જ્ઞાનીની દશાની બહુ વાત લીધી છે આપણે, આમાં આવશે. જીન શાસનમ સવમ માં આ બધી વાતો લીધી છે. આ જૈન શાસન છે, આ જે જ્ઞાનીની દશા છે એ જૈન શાસન છે. શ્રી સૌભાગ્યભાઈ, ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે તે વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે? અહીંયા સમયસાર આજ્ઞા કરી અમને પહેલી વહેલી. એમને જોયું કે આ સમયસાર ઈશ્વર ઈચ્છાનો જે નિર્ણય છે એમાં હું સંકેત કરું છું, એમાં હજી કાંઈ ફેર પડતો નથી. તો વચ્ચે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. એવી જે બનારસી દાસના પદ છે એ લિખા, પહેલા પત્રમાં પદ લિખા, બીજા પત્રમાં એનો અર્થ કરીને એના એ પદ લિખા અને પોતે અર્થ કર્યો, હજી ચાલુ રહ્યું છે. તો કે હવે સમયસાર વાંચો, પહેલું વહેલું સમયસાર આજ્ઞા કરી છે કે એ ઈશ્વર ઈચ્છાનો નિશ્ચય છે એ વિચારનો ત્યાગ કરો અને સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. હવે જો તમે ઈશ્વરનું સ્વરૂપ નક્કી કરવા જશો વિકલ્પ કરીને, કે ઈશ્વર એટલે વિતરાગ, હે આપણા ભગવાન વિતરાગ છે, પણ આપણને કાંઈ લાભ ન કરે, આપણને કાંઈ મદદ ન કરે, કાંઈ આશરો જ ન આપે, પછી ભક્તિ રહેવી પછી કઠણ પડશે. એવા વિતરાગની ભક્તિ રહેવી કઠણ પડશે. રાગી દેવની ભક્તિ તો કરવી સહેલી છે, વિતરાગની ભક્તિ કરવી અઘરી છે, પછી વિકટ છે વાત. એટલે એ જો સ્વરૂપ સમજવું હોય તો પહેલા સમયસાર વાંચો. જો વિતરાગ પરમેશ્વરનું સ્વરૂપ જો સમજવું હોય તો સમયસાર વાંચો, તત્વદ્રષ્ટિએ એનું સ્વરૂપ સમજો. એમ કેવું છે, કેવી રીતે ટ્રીટમેન્ટ આપે છે. ખરી વાત છે, ઠીક છે. સમયસાર નામનો કોઈ ગ્રંથ નથી, શ્વેતાંબર સાહિત્યમાં સમયસાર નામનો કોઈ ગ્રંથ નથી. જ્ઞાનસાર કરીને છે એ આમનો યશો વિજયજીનું રચેલું છે, એટલે હમણાંનું રચેલું છે. કોઈ પુરાણા છે જ્ઞાનસાર કરીને ગ્રંથ છે, જ્ઞાનસાર કરીને છે એ પણ યશો વિજયનું. યોગ સાર હશે કદાચ, એ તો બહુ ખબર, પણ સમયસાર નથી એ વાત સ્પષ્ટ છે. સમયસાર ગ્રંથ કુંદકુંદાચાર્ય સિવાય કોઈની રચના નથી, એ તો સીધી વાત છે. એ તો પાછળ લિસ્ટ જ આપ્યું છે, એમાં સમયસાર છે. ના, દિગંબર આચાર્યના ગ્રંથોમાં માન્ય રાખવામાં એક ઉમા સ્વામીનું આ છે તત્વાર સૂત્ર, પણ એ રીતે કે દિગંબરના આચાર્ય જે નથી સ્વતંત્ર ના આચાર્ય છે એ રીતે માન્ય રાખે છે. અને ઉમા સ્વાતિ નામ આપ્યું છે એમણે, ઉમા સ્વામી નહીં, ઉમા સ્વાતિ કરીને નામ આપ્યું. પણ એ સ્વતંત્ર આચાર્ય થઈ ગયા. અને કુનકુંદ આચાર્ય થી પણ એનો પહેલાનો ઇતિહાસ ગણે છે કાળ. દિગંબરમાં તો કોઈ એમ કે છે કે કદાચ કુનકુંદ આચાર્યના શિષ્ય હતા એવી પણ કદાચ દંતકથાઓ આવે છે. જયારે આ લોકો તો એમ કે છે કે સંવંત 2000 પહેલા, 2000 વર્ષ પહેલા ઉમા સ્વામી તો થયેલા છે, ઉમા સ્વાતિ થયેલા છે એ લોકોનું એમ કેવું. અને એના ઘણા પ્રમાણ ને દલાલ દલીલ ને એમની રીતે જે ઇતિહાસ એમને મળે છે એમાંથી આપે છે. ગુતકુંદ આચાર્ય દેવ નો આચાર્ય આરોહણ દિન પદવી, આચાર્ય પદવી આરોહણ થયા છે માક્ષર વદ આઠમ. સોનગઢમાં તો આજે પૂજા ને એવું બધું વિશેષ રાખે છે, આપણા ગુરુદેવને કુનકુંદાચાર્ય દેવ નું સમયસર છે, નિમિત્ત થયું છે. અને અહીંથી એમનો જે ઉન્નતિ ક્રમ છે એ ચાલુ થયો છે. મહાવિદેવ માતા ત્યાં જ્ઞાન દશાની થયેલી, પણ અધ્યાત્મની રુચિ ત્યાં પ્રગટેલી, તત્વની રુચિ અધ્યાત્મની રુચિ ત્યાં પ્રગટેલી, સંસ્કાર ત્યાં લઈ લીધેલા. એટલે અહીંયા કોઈ સત્પુરુષના યુગ વિના નિસર્ગાર્થ ગ્રંથના નિમિત્તે પોતે જ્ઞાન દશાને પ્રાપ્ત કરી છે, તો પણ એ સમયસાર એટલે કુનકુંદાચાર્ય દેવના વચનો નિમિત્તભૂત થયા છે. એટલે ગુરુદેવને કુનકુંદાચાર્ય દેવ પ્રત્યેની ભક્તિ વિશેષ છે. પરિણામ નો હિસાબ કાઢવો તો બહુ મુશ્કેલ છે, એ વિશે ઘણો ગહન છે. એ કોઈ એક બે પરિણામ ઉપરથી હિસાબ કિતાબ મૂકીને સરવાળો બાદબાકી કરીને ફળાદેશ કાઢવો એટલો બધો એ સહેલો વિષય નથી. એમાં એનું ગણિત ઘણું ગહન છે. પરિણામ દેખાય, પણ પરિણામ થયા પછી એમાં અપકર્ષણ ઉત્કર્ષણ, એમાં અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ બીજા ત્રીજા એટલા બધા ક્યારે કેટલા કોને થાય એ કોઈ છદમસ્ત જીવનો વિષય નથી. કેમ કે એક તો કર્મના પરમાણુ પોતે જ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી, અને એમાં આ બધા ફેરફારો એ તો એના એના પરિણામ સૂક્ષ્મ પરિણામો, એ પરમાણુના સૂક્ષ્મ પરમાણુના સૂક્ષ્મ પરિણામો. શું એટલે એ તો પ્રશ્ન નથી. એટલે એ બધો અંદાજ મૂકવા જવામાં ક્યાંક ભૂલ થાય, પણ વિચિત્રતા એ પરિણામોનો સ્વભાવ છે. એ સિદ્ધાંત થી બધા પરિણામો ગૌણ કરવા જેવા છે. અને જે ખાસ કરીને મૂળ તત્વ છે, સ્વભાવ તત્વ છે, એ સ્વભાવ તત્વની મુખ્યતા કરવા જોઈએ છે. પછી સ્વભાવને વ્યક્ત અવ્યક્તનો કોઈ અપેક્ષા લાગુ પડતી નથી, સ્વભાવને પ્રગટ અપ્રગટ દશાની કોઈ અપેક્ષા જ લાગુ પડતી નથી, એટલે એ પણ વિચાર સ્થાને છે. સ્વભાવ એટલે બસ સ્વભાવને જુઓ, બસ એ સિવાય કઈ જોવા જેવું નથી. નિશ્ચયને વિશે અકર્તા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. નિશ્ચય વ્યવહારનો વિષય જે ચાલ્યો છે સમયસારની અંદર, ભગવાન કુનકુંદાચાર્ય દેવે વિષયને ચારે પડખેથી સ્પષ્ટ કર્યો છે. સમયસારમાં આ વિષય હાથમાં લીધો છે, હાથમાં લીધો છે. એમને કોઈ અધિકાર એવો નથી કે જેમાં એ દ્રષ્ટિકોણ એમને ચાલુ રાખ્યો નથી. કર્તા કર્મ અધિકાર તો ખાસ એ જ વિષયનો અધિકાર છે, અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પણ ખાસ એ જ વિષયનો અધિકાર છે. પણ બાકીના અધિકારમાં પણ કર્તા કર્મનો વ્યૂ પોઈન્ટ જેને કહીએ એ દ્રષ્ટિકોણ એમને ચાલુ જ રાખ્યો છે. અવિનાભાવી છે, ત્યાં સુધી છૂટે નહી. અને જીવ વ્યાપી વ્યાપક ભાવે એકત્વ કરે છે, કર્તાપણું કરે છે, વ્યાપી નહીં શકતો હોવા છતાં વ્યાપી વ્યાપક ભાવે અનુભવ કરે છે રાગમાં ને પરમાત્મા. એટલે એ વિષય છેણ્યો છે ચારે પડખેથી, છંછેડીને નક્કી કરેલો છે. નિશ્ચયને વિશે અકર્તા, વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. તથાપિ ક્યાં કેવી રીતે વિચારવું, તથાપી નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની, સાધારણ જ્ઞાની ન લીધા, તથાપી નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યે છે એ પ્રકાર સમજવા યોગ્ય છે. એવા જ્ઞાનીના આશ્રયે સમયસાર સમજશો, તમારી મેળે વાંચી જાઓ અને તમે સમજી જાઓ. એ ગ્રંથમાં એટલું સહેલું નથી કે એ ગ્રંથ એવી રીતે તમે સમજી લ્યો, પણ એવા કોઈ જ્ઞાની હોય કે જે બોધ આપી શકે, અને બોધ આપતા જેના બોધ સંબંધીના દોષ નિવૃત્ત થાય, નિવૃત્ત થયા છે, એમ ગમે એ ઉપદેશકમાં એ સાંભળી લ્યો એમ પણ નહીં. સમયસાર કોની પાસેથી તમે સાંભળજો એની લાઈન દોરી અહીંયા શ્રીમદજી એ મૂકી છે. લ્યો ઘણા દલીલ કરે છે ને, ભાઈ સમયસાર વાંચે છે એટલે અમે જઈએ છીએ સાંભળવા. સમયસાર સાંભળાવે છે ને અમને, તો એમ ન હોય ભાઈ. સમયસાર કોની પાસેથી સાંભળવું એ બહુ વિચાર માંગે એવો વિષય છે. એમને ગમે એની પાસેથી સંભળાય એવી વાત નથી. હા, 2000 વર્ષથી હતું દિગંબર સાહિત્યમાં, સંપ્રદાયમાં તો 2000 વર્ષથી. હા, વાંચતા હતા લોકો, પંડિતો વાંચતા હતા. દ્રષ્ટિકોણ તો જ્ઞાની પાસેથી મળે. એટલે તો કહે છે કે નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, જ્ઞાન નો દોષ. એટલું જ્ઞાન નિર્મળ છે જેનું, એમ કેવું છે, જેનું જ્ઞાન નિર્મળ થયું છે એવા જે જ્ઞાની, એની પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. નહીતર કરતા કરતાપણાની ગૂંચવણમાં ક્યાં ગૂંચવાશો કેવું મુશ્કેલ છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ, સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પણું. એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે અને સમજાય છે. એ જ્ઞાનીના આશ્રયથી જીવના દોષ ગળી જાય છે, મિથ્યાત્વાદી એનું ગળી જાય છે, અજ્ઞાન ગળી જાય છે, દર્શનમાં ગળી જાય છે, ત્યારે તે સમજાય છે. 6 માસ સંપૂર્ણ થયા
સમજાય છે.
એમાં એમને કંઈક મને એમ છે પોતાનું નામ નાખી દીધું લાગે છે, ને આ લોકો બધી જગ્યાએ થોડીક ગેપ મૂકી દે છે, લોકોને પચશે નહીં, પચાવવું મુશ્કેલ પણ છે. ગમુલા પણ એ લખ્યું ને નીચે કે દાતા મુશ્કેલ છે, મોક્ષ મળશે મોક્ષ નો દાતા નહીં મળે, એટલે અહીંયા થોડુંક નાખ્યું છે. કારણ કે નીચે લખે છે 6 માસ સંપૂર્ણ થયા જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા જે શ્રી રાયચંદ્ર એને પોતે નમસ્કાર કરે છે. આગળ કીધું ને એવા શ્રી રાયચંદ્ર એને નમસ્કાર કરીને વાંચો પૂરું. બે જગ્યાએ પોતાનું નામ નાખ્યું છે. એટલે એમ કે છેલ્લા 6 મહિનામાંથી તો અમને વિકલ્પ પણ કરવો પડ્યો નથી. આ એટલો આત્મા ધારાવાહી નિર્વિકલ્પ પરિણતિ એ વર્તે છે, એનો વિકલ્પ 6 માસથી અમારે ઉઠાવવો પડ્યો નથી કે આત્મા આવો છે, એટલો પ્રત્યક્ષ આત્મા વર્તે છે એવા શ્રીને નમસ્કાર, એવા અમે અમને જ નમસ્કાર. બહુ દશા ખૂબ સારી વર્તે છે, એમના ઉદ્ગારોમાંથી નીકળે છે.